सहजानन श्री घन श्याम
બીજી શ્રીજી સત્સંગ છાવણીમાં હરિસ્મૃતિ નામના ગ્રંથની સવારમાં કથા રાખી છે. નિષ્કળાનંદ સ્વામીનો રચેલો આ ગ્રંથ છે. અનવર્થ નામ છે, અર્થાત સાર્થક નામ છે હરિસ્મૃતિ. ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ રાખવી, એ સ્મૃતિ કેવી રીતે રાખવી એના માટેનું નિષ્કળાનંદ સ્વામી આમાં સરસ મજાનું માર્ગદર્શન આપ્યું છે. ભગવાનના ભક્તોને ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ રાખવાનું તાન હોય. પરમાત્માનો ભક્ત એ સ્મૃતિની વાત જો ન સમજ્યો હોય તો એના હૃદયમાં ને ક્યારે શાંતિ થતી નથી. માટે પરમાત્માના સ્વરૂપમાં સ્મૃતિ રાખવાનું ભગવાનના ભક્તને શીખવું જોઈએ. અને આ તો છાવણી છે, છાવણીનો અર્થ તમને સમજાવું. છાવણીનો અર્થ થાય મોટા ભાગે સમુદાય. અને આમ તો ભજનનો અખાડો થાય, અથવા તો જ્યારે યુદ્ધે ચડેલા માણસો રાત્રિએ તંબુ ડેરા નાખીને વિશ્રામ કરે એને છાવણી કહેવાય. આ 13 દિનાત્મક છાવણી છે. યજ્ઞ નથી, ઉત્સવ નથી, આ પારાયણ નથી, મહોત્સવ નથી, આ પ્રદર્શન નથી, આ પ્રતિષ્ઠા નથી, આ છાવણી છે. સમજ્યા વગર કોઈ આવી જાય તો આમાં એને કહટામણી બહુ થાય. એને એમ થાય કે આ બધા હું બેઠા બેઠા હાવ સુનમન સુનમન. કારણ કે આ તો હરિધ્યાનનો વિષય છે, પરમાત્માના સ્વરૂપમાં જોડાવા માટેની આ આખી આયોજન પદ્ધતિ છે. આમાં નથી વાહ વાહ કેવડાવવાની હોતી કે આની પાછળ નથી પૈસા ભેળા કરવાની કોઈ આશા હોતી. 100 વાતની એક વાત છે કે ભગવાન વધારે કેમ સાંભળે. અને એટલા માટે જ છાવણીના પેમ્પલેટમાં અને આમંત્રણ પત્રિકામાં ચોખવટ કરીએ છીએ કે છાવણીમાં આવનારા માણસો સાથે બાળકો ન લાવે. કારણ કે એ ભગવાનના સ્વરૂપમાં આપણને જોડાવા ન દે. અતિ વૃદ્ધને સાથે ન લાવવા, કેમ જે એની સેવામાં રહેવું પડે. અને આ આયોજનોમાં મોટે ભાગે બહેનોને પણ પ્રવેશ હોતો નથી. પણ બહુ પછી લોકોના સૂચનો આવે છે કે એમને પ્રવેશ આપો, એટલે પછી અતિ મર્યાદાને આધીન રહીને એમને પ્રવેશ આપવામાં આવે છે. બાકી એમને બી પ્રવેશ હોતો નથી. મોટાભાગે તો આવા છાવણી વગેરે પ્રોગ્રામો તો આમ જંગલમાં કરવા જેવું ખરું, પણ ત્યાં આના આયોજન ઊભા કરવા મુશ્કેલ પડે. એટલા માટે આ આયોજન અહીંયા વડોદરાને આંગણે રાખ્યું છે. હમણાં આપણે ધૂન બોલતા હતા, એ ધૂન છે ને એ ધ્યાન ધૂન હતી. કારણ કે એમાં ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનની મૂર્તિમાં આપણું મન સ્થિર થઈ જવું જોઈએ. પણ ઘણાને આ વાત કે આ સિદ્ધાંતની ખબર હોતી નથી, એ બચારા બેસવા માત્ર ધૂનીમાં બેસે છે, પણ એને એ ભાન જ નથી હોતું કે મન ભગવાનમાં રખાય એમ. ક્યારેક ક્યારેક આંખો ઉઘાડીને સભાની સામે જોઈએ છીએ કે ભગવાનના સ્વરૂપમાં મન કેટલા રાખે છે, તો અમુક અમુક તો જૂના અને આગેવાન કહેવાતા હરિભક્તો પણ ટગર ટગર ચારેય બાજુ જોયા કરે, પણ મન ભગવાનના સ્વરૂપમાં એ રાખતા જ નથી, એ વાતને એ સમજ્યા જ નથી. જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ પોતાને નથી સમજાણું, જ્યાં સુધી સાચા સંતો પાસે બેસીને સિદ્ધાંત વાત જે સમજ્યા નથી, એ માણસો કોઈ દિવસ ઈશ્વરને પામવાના નથી. સાચો સત્સંગ હૃદયમાં ન ઉતરે ત્યાં સુધી તો એ ચારેય કોર બિચારો ઘૂમ્યા કરે, રખડ્યા કરે, અને હું મોટો છું ને હું આગેવાન હરિભગત છું એવું પોતે માની અને મનમાં મનમાં અહમની ગાંઠથી બંધાય અને પોતાની જિંદગી વ્યતીત કરે છે. પણ સાચી વાત જો એને કોઈ સમજાવે, કાં તો એવા સંત મળે અને કાં તો કોઈ એવા હરિભક્ત મળે કે આ જીવને બીજેથી ઉખાડીને ભગવાનમાં જોડે. જ્યારે ધૂન બોલાય, મારો પહેલો પ્રશ્ન એ છે કે તમે આંખો ઉઘાડી શું કામ રાખો છો? આ પહેલો જ પ્રશ્ન. જ્યારે ભગવાનના નામ સંકીર્તનમાં તમારે ડૂબવું જ હોય તો આંખો ઉઘાડી શા માટે? મેં નજર કરીને જોયું તો ઘણાની આંખો ઉઘાડી હતી, આડોળું જોયા કરતા. તમે આંખો ઉઘાડી શા માટે રાખો છો? ઘણા બગા ખાતા નંગા મય મય અમુક અમુક તો ઊંઘતા પણ ખરા. એટલે વાત સાવ સાચી છે, ઈશ્વરના સ્વરૂપનો આનંદ ન આવે ત્યાં સુધી અને ધ્યાન ભજનમાં આળસ બહુ ચડે, શરીર તૂટે, એને શરીરના હાંધે હાંધા દુખવા માંડે, કાં તો ધ્યાન ભજનને ધૂન થાય ને ત્યારે જ એને બધા કામ સાંભળે, આ કરવાનું છે ને આ કરવાનું છે ને તે કરવાનું છે, પણ એનું મન ભગવાનમાં ન જોડાય કે ન જોડાય, કોટી ઉપાય ન જોડાય. અને એવા આ સત્સંગમાં એક બે નથી, ઢગલા મોઢે છે કે એ ભગવાનમાં કોઈ દી જોડાય જ નહીં. અને એમાં તમારો કદાચ નંબર આવતો હોય તો વિચારી જોજો, હે, આ સભામાં એવા કેટલા છો ઊભા વાહડા જેવા કે કોઈ દી ભગવાનમાં જોડાવો જ નહીં. ધોનીમાં જેટલા એ આંખી ઉઘાડી રાખી હતી બધા ઊભા વાહડા કહેવાય, બરાબર. છાવણી એટલે ચોખે ચોખ્ખું ઝાપટવાનું. જો અહીંયા વીઆઈપી સીટ નથી, હા, મને કે મોટા માણસ આવે એના માટે ગાડલા મોટા જોઈ જ નહીં, આવે તો બેસી જાય, અને વહેલો આવ્યો વહેલો ને પછી મોડો આવે એ વાહે બેહે, અને મોર નહીં બેહારવાનું સવારની સભામાં, બપોર પછી વિવેક કરવો. પણ આ સવારની એક સભા છે ને એ અતિશય મહત્વની સભા છે. ભગવાનમાં જોડાવાનું જેને તાન ન હોય, ભાન ન હોય, જ્ઞાન ન હોય, સમજ ન હોય, એને કોઈ હવારે આવવું નહીં, બપોર પછી આવવું. અને ભગવાનમાં જેને જોડાવવું હોય, ભગવાનનું ધ્યાન કરવું હોય, ધ્યાન એને સવારે ચૂકવું નહીં. એક સવારની સભા જેને ધ્યાન કરવું હોય એના કામની છે અને બાકીના કામની નથી, માટે એવો પ્રચાર કરી દો કે હવારમાં એ આવે નહીં. અને જેને ધ્યાન કરવું હોય સવારની સભા ચૂકે નહીં. હા, અને નમ્ર વિનંતી, સવારની સભામાં આવવું હોય ને કોઈ બાળક સાથે લાવવું નહીં. કારણ કે તમે ઓફિસે જાઓ, ધંધે જાઓ, તો એ છોકરા સાથે નથી લઈ જતા. તો જ્યારે ધ્યાનનો અભ્યાસ કરવા જઈએ ત્યારે પણ બાળકો સાથે હોવા ન જોઈએ. બરાબર, નોકરીએ ધંધે જાઓ ત્યારે શિવજીભાઈ છોકરા લઈ જાઓ હારે, કા શું કામ ન લઈ જાઓ? ત્યાં નડે નહીં, ત્યાં ન નડે. અહીં ભગવાનનું ધ્યાન ભજન કરવું હોય એમાં છોકરા ન નડે. હા, એ કઈ સહાય કરે ન કરે. માટે મારી વાત તમને સમજમાં આવે છે કે નહીં? આજથી તમે એવી પ્રતિજ્ઞા કરો કે છાવણીના 13 દિવસ પૂરા થાય ત્યાં સુધી અખંડ ભગવાનના સ્વરૂપમાં મારું મન રહેવું જોઈએ. આવી પ્રતિજ્ઞા કરો. આપણે કામ શું છે? ભગવાનના સ્વરૂપમાં મન ન રહે તો આનો અર્થ શું? આપણે ભેગા થઈએ, મોશક કે ખાનપાન કે ઓહન દેકારો કરવા તો ભેગા થયા નથી. માટે ઠરાવ કરો. કર્યો? હજળ ઠરાવ કરો, હજળ, કે મન ભગવાનમાં રહેવું જોઈએ. પતી ગયો. આપણે છાવણીમાં રહેવું એ ઠરાવ તો કર્યો, પણ છાવણીમાં રહ્યા પછી આપણું મન ભગવાનમાં રહેવું જોઈએ આ વાત જો ન સમજ્યા તો પછી એનો કોઈ અર્થ જ નથી, જરાય અર્થ નથી. આ સભા બેઠી છે એમાંથી એક પણ જીવનું મન જો ભગવાનમાં જોડાશે ને તો અમે એમ માનીશું કે અમારો બધો દાખલો સફળ. એકાદાય જીવનું એક બહુ થઈ ગયો. એક જ જીવનું કલ્યાણ થાય ને એક છાવણીથી, એક જીવનું 13 દિવસ સુધી છાવણી રાખીએ એમાંથી એક જીવનું કલ્યાણ થાય ને એકનું, તોય આપણો બધો દાખલો સફળ. કહો, એકાદનું થઈ જાય ને, જેને ઈશ્વરના સ્વરૂપમાં ચોંટાતું હોય ને, ભગવાન જેને વહાલા લાગતા હોય ને, ભગવાન સાથે જેને પ્યાર થઈ ગયો હોય ને, એવા જીવને આ આયોજન ગમે. જેને ભગવાન તો એમ કે ઠીક, એમ સંસારમાં દુઃખ પડે ને, ભીહ પડે ત્યારે ભગવાનને સંભાળે અને સુખ મળવા માંડે અને લહેર થઈ જાય, ધંધા પાણી હારા હાલવા માંડે એટલે ભગવાન એની મેળે વહાર ખાઈ લે. આવા જે છે ને આવા, એને ભગવાનના ભગત જ ન કહેવાય. એ તો સંપત્તિના ભગત છે બિચારા, સંપત્તિના. પૈસા હારું દળદળ કરે, હવારે જાગે નથી હાંજ સુધી. એટલે ભૂંડડા ખાંદા હારું દળદળ કરે ને ગટરું ગોત્યા કરે. તમે ભૂંડ જોયા હશે, એ હવારથી હાંજ સુધી બિચારા ગટર ખોળ્યા કરે. ખાંદો હારો ખાંદો ક્યાં મળે એમ? તે વેંત ને બે વેંત ઊંડું માથું જવા દે. પાણી ને જાજો કાદવ કીચડ હોય ને તો આંખ્યું બુડી જાય એટલું માથું અંદર ઊંડું જવા દે, ન્યાચી ખાંદો કાઢે. એમ જેને પૈસા અને સ્ત્રી બે જ વાલું છે એ બજારા જીવ શું કરે કલ્યાણના માર્ગમાં? આ તો મરણિયાનો માર્ગ છે. કદાચ બજારે એ આવી ચડ્યા હોય ત્યાં બેઠા બેઠા ત્રાહાન વાંકા સૂકા થયા કરે ને બગા ખાધ્યા કરે, એને કઈ ઉમંગ છે જોમ ન ચડે. અને મનમાં સંકલ્પ કર્યા કરે ક્યારે બંધ થાય, આ બધું ક્યારે બંધ થાય, અને કાં તો વિચાર્યા કરે ક્યારે હર્ય થાય. સમજાય છે ને? હજી તો અડધા ઉભા થઈ જાય એટલું કડક આવવા દેવાનો છું. આ તો હજી ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે. આ તો સાવણી છે. આ વડોદરા વાળાને તો પહેલી વહેલી છે બિચારાને, ખબર નથી સાવણી શું કહેવાય. ક્યોક દી ક્યાંય ગયા હોય સત્સંગમાં તો સત્સંગનું ભાન હોય, એધર ખબર ન પડે કે આ આયોજન કેમ હોય ને આમાં શું કરાય ને ક્યાં જવાય ને કેમ બિહાય. પ્રતિજ્ઞા કરો કે મન ભગવાનમાં રહેવું જોઈએ બસ, અને ભૂલાવું જ ન જોઈએ બસ, અખંડ મૂર્તિમાં મન રહેવું જોઈએ. અહીં બેસો તોય ભલે, અહીંથી ઊભા થાવ તોય ભલે, રસોડામાં જાઓ તોય ભલે, અહીંથી મંદિરે જાઓ તોય ભલે, કોઈની સાથે વાત કરો તોય ભલે, પણ હૃદયમાં ભગવાનના મંત્રનો જાપ શરૂ હોવો જોઈએ અને ઈશ્વરની મૂર્તિમાં મન આપણું લીન હોવું જોઈએ. અને એને કહેવાય હરિસ્મૃતિ. છ શિબિર કરી, એક છાવણી કરી, પણ હરિસ્મૃતિની કથા ક્યારેય નથી કરી. આ વખતે હરિસ્મૃતિની કથા પહેલવેલી કરીએ છીએ. નિષ્ફળાનંદ સ્વામીએ ઘણા ગ્રંથો લખ્યા છે, એમાં 23 ગ્રંથો પ્રસિદ્ધ છે, અને સ્વામીના લખેલા પ્રસિદ્ધ થયેલા 23 ગ્રંથોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ હોય તો આ હરિસ્મૃતિ છે. એટલી મહત્તા એને માટે કાફી છે, વધારે કહેવાની જરૂર નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ. તમે કહેશો એટલું બધું એમાં આવે શું? આવે છે ભગવાનની મૂર્તિ. આ દુનિયામાં ભગવાન જેવી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી, અને હરિસ્મૃતિમાં ભગવાન સિવાય બીજી વાત આવતી નથી, માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ છે, અતિ શ્રેષ્ઠ ગ્રંથ. એક વાત સમજી રાખવી કે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે એને સ્મૃતિ કહેવાય. સ્મૃતિ એટલે યાદી. હવે આપણે ભગવાનની યાદ રાખવી જોઈએ, ભગવાન ભૂલવા ન જોઈએ. જૂના સંતો કહેતા કે ભગવાન સંભાર્યા કરજો. કાલ બપોરે સંભાળીએ અને પાછા બીજે દિવસે સવારે સંભાળીએ એવું નહીં. ભગવાન સંભાળવાના એટલે સતત સંભાળવાના, અખંડ. એટલે બીજું યાદ આવવા જ નહીં દેવાનું, બીજું બધું ભૂલી જવાનું. માં ભૂલો, બાપ ભૂલો, ભાઈ ભૂલો, ભત્રીજા ભૂલો, પુરુષો સ્ત્રી ભૂલે ને સ્ત્રી પુરુષ ભૂલે, અને ધન ધંધા ને ઘર પરિવાર છોકરા બધું ભૂલો, પણ એક ભગવાનને ન ભૂલો, એને સદા યાદ રાખો. અને એવી રીતે થશે ત્યારે નિજાનંદ પ્રગટ થશે. નિજાનંદ જે અંતિમ આનંદ છે, જેમ આનંદ મળ્યા પછી કદાપી ટળતો નથી, પોતાનો આનંદ છે. દુનિયાના તમામ સુખો છે ને એ ભાડુતી છે, ભાડુતી. જીવાત્માની અંદર બેઠેલા પરમાત્મા છે એ જ જીવાત્માનું વાસ્તવિક સુખ છે, એ પોતાનો આનંદ છે. ભાડુતી આનંદમાં હેરાન થવું, એના કરતા નિજાનંદ શું ખોટો. બધા શાસ્ત્રોમાં ભગવાનના સ્વરૂપમાં મન રાખવાની વાતો લખી છે, બધા શાસ્ત્રો. ભગવાનના ભક્તને ભગવાનની 9 પ્રકારની ભક્તિ કર્યાનો હેતુ કોઈ પણ હોય તો એટલો જ છે કે તમે ભગવાનનું અનુસંધાન રાખો. ભગવાનમાં મન રાખો, પ્રેમપૂર્વક પરમાત્માને વિશે તમે વૃત્તિ રાખો. હવે આપણે એટલો વિચાર કરીએ કે આપણને ભગવાન આખા દિવસમાં કેટલી વાર યાદ આવે છે, અને એ પણ કેવા ભાવમાં અને કેવા સમયે ભગવાન યાદ આવે છે એ જરાક હૃદયમાં તપાસો. ભગવાન ક્યારે યાદ આવે છે અને કેવા ભાવમાં યાદ આવે છે? અને ભગવાન યાદ આવે ત્યારે હૃદયમાં શું થાય છે? હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ થાય છે, ઈશ્વરમાં આપણું ચિત્ત તણાય છે, ભગવાનના ગુણો હૃદયમાં યાદ આવતા આપણું હૃદય દ્રવીભૂત થાય છે ખરું? ભગવાન આપણા હૃદયમાં વસ્યા છે કેટલા? આ જો ભગવાન યાદ નથી આવતા અને જગત યાદ આવ્યા કરે છે, ને બીજું ત્રીજું આ દુનિયાનું બધું મગજમાં આવ્યા કરે છે. આનો મતલબ એ થયો કે આપણા ચિત્ત શુદ્ધ નથી, આપણું અંતર શુદ્ધ નથી, આપણા હૃદયમાં અનેક વિધ વાસનાઓ ભરી છે. આપણે આ દુનિયામાં કંઈક બની જવું છે પણ ઈશ્વર પાસે પહોંચવું નથી. સર્વે વસ્તુને ફના કરે, તમામ વસ્તુને ઓકી નાખે ત્યારે હરિને માર્ગે હલાય છે. જેને હરિ સિવાય કાંઈ ન જોતું હોય એ હરિ તરફ જાય. જેને આ લોકના બધા ભોગ સુખ ભોગવવા છે, જ્યાં હોય એના હેત કરવું છે, એને હરિને સંબંધ શું? એને હરિને કોઈ સંબંધ છે જ નહીં. માણસ ભગવાનની ભક્તિ કામ ચલાવવું કરે છે, જેમ માંદા પડે એ દવા ખાય, દવા જેમ કામ ચલાવવું, ખાવી પડે એટલે ખાય, એમ ઘણા ભક્તિ છે ને એ બસ એવી કરે છે, કામ ચલાવ. પણ આ જ કરવાનું છે એમ સમજીને કરતા નથી. સાચું આ જ કરવાનું છે. ભગવાનમાં મનની વૃત્તિ રાખવા સિવાય બીજું કરવાનું છે શું? કયા શાસ્ત્રમાં લખ્યું છે? હોય તો લાવો, બીજું કઈ કરવાનું હોય તો. મોક્ષ એટલે શું? ભગવાનના સ્વરૂપમાં નિર્વિકલ્પપણે જોડાય જવું, કેતા કોઈ ગાઢ સંકલ્પ જ ન થાય, એને તો મોક્ષ કહેવાય છે. અનેક પ્રકારના સંકલ્પ હવારથી આજ સુધી કરવા, અનેક પ્રકારની વસ્તુ મેળવી, અનંત પ્રકારના ભોગ મેળવવા, વસ્તુ આ છે, માન તે ફલાણું, અને પછી પાછા આપણે કલ્યાણની વાતો કરીએ બેઠા બેઠા, કઈ રીતે થાય? મેળ માટે ભગવાનના સ્વરૂપમાં સ્મૃતિ રાખવી, અને સ્મૃતિ તો જ રહે જો હૃદય શુદ્ધ થાય. હૃદય શુદ્ધ જોઈએ. હૃદય શુદ્ધિ એટલે વાસનાનો નાશ. વાસના નાશ થાય તો ભગવાનમાં સ્મૃતિ રહે. આપણને ભગવાનના સ્વરૂપમાંથી ઉખાડે છે કોણ? આપણી વાસના. જ્યારે જ્યારે ભગવાનની મૂર્તિમાંથી મને તમને ઉખાડ્યા છે ને, ત્યારે વાસના એ જ ઉખાડ્યા છે. તમે જોઈ જુઓ, આપણું ધ્યાન વાસનાએ તોડ્યું છે. ભગવાનની મૂર્તિમાંથી આપણું મન પણ આપણી વાસનાએ જ તોડ્યું છે. એ વાસના માણસ ઓળખે સત્સંગમાં બેસીને, વાસનાને ઓળખે, પોતાની ઓળખેલી વાસનાને પછી ધીમે ધીમે એ ટાળે. તો ભગવાનમાં પછી સ્મૃતિ રહે. પરમાત્માની સ્મૃતિ જેને રાખતા શીખવું હોય એને ભગવાનનું સ્મરણ કરવું. શું કરવું? સ્મરણ કરવું. સ્મરણમાંથી સ્મૃતિ બની રહે છે. તમે કહેશો શું સ્મરણ કરવું? ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું, ભગવાનના લીલાચરિતનું સ્મરણ કરવું, ભગવાનના તિલચિહ્નનું સ્મરણ કરવું, ભગવાનના સદગુણોનું સ્મરણ કરવું, ભગવાનની વિભૂતિનું સ્મરણ કરવું, ભગવાનમાં રહેલા અપાર ઐશ્વર્યનું સ્મરણ કરવું, સ્મરણ કરવું, ભગવાનના નામ કીર્તનનું સ્મરણ કરવું, સ્વામિનારાયણ 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 બોલ્યા કરો. આપણે ધૂન કરીએ છીએ ને એ સ્મરણ છે. સ્મરણમાંથી સ્મૃતિ થાય. સ્મૃતિ સ્મરણ વિનાની હોઈ શકે, પરંતુ સ્મરણ છે ને એ ભગવાનમાં વૃત્તિ સ્મૃતિ વિનાનું હોય. ખ્યાલ આવ્યો તમને? સ્મૃતિ સ્મરણ વિનાની હોઈ શકે. સ્મરણ તમે માનો કે ન કરો અને ભગવાનમાં એક પ્રકારે વૃત્તિ રાખો તો રહેશે. સ્મરણ ખાલી થયા કરે અને ભગવાનમાં વૃત્તિ ન હોય એવું પણ બને છે. કારણ કે આપણા મુખમાંથી તો આપણે સ્વામિનારાયણ 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 બોલ્યા કરતા હોઈએ, પણ આપણું મન ભગવાનના સ્વરૂપમાં ન હોય એવું બને. માટે ભગવાનના સ્વરૂપમાં મન રાખવું એ સ્મરણનો હેતુ છે. અને ભગવાનના સ્વરૂપમાં મન ન રહે તો આપણું સ્મરણ કરેલું પણ આપણને પૂરેપૂરું ફળ આપતું નથી. અને એટલા માટે જ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે ભગવાનમાં મન રાખવાવાળા માણસોએ જ્યારે ધૂન કીર્તન થાય ત્યારે અંતરદૃષ્ટિ કરવી. અંતરાત્માને વિશે પરમાત્મા બિરાજમાન છે એની સામુ જોઈ રહ્યો, અથવા તો અંતરમાં બેઠેલા પરમાત્માની સામુ ન જોઈ શકાય તો અહીંયા સ્ટેજ ઉપર ભગવાનની મૂર્તિ પધરાવી છે તે મૂર્તિની સામુ એક નજરે જોઈ રહ્યો. પણ હૃદયમાં અથવા તો બહાર ભગવાનની મૂર્તિ સામુ ન જોવે અને બીજું બધું જોયા કરે તો એમ કહેવાય કે પોતાની જિંદગીની ઉત્તમ ક્ષણોને એ માણસ બિલકુલ વ્યર્થ ગુમાવી દે છે. ખરેખર વાત સમજવાની એટલી જ છે કે ભગવાનમાં મન જેટલું આપણું રહ્યું એટલી મારી અને તમારી જિંદગી સફળ. ભગવાન સિવાયનું જેટલું ચિંતવન મને તમને થાય છે એટલી આપણી જિંદગી અફળ છે, નિષ્ફળ. જિંદગી એટલે 50-60 વર્ષનો સમયકાળ. જેટલો સમય તમે હરિમાં જોડાણા એટલો સમય તમારો સફળ છે. હવે તમે તપાસ કરો કે તમારો સમય કેટલો સફળ થયો, અથવા તમારો સમય કેટલો નિષ્ફળ ગયો. તમારા હૃદયમાં જુઓ, તમને ખ્યાલ આવશે આટલું જીવા આટલું એમાં તમારી જિંદગી સફળ કેટલી થઈ અને નિષ્ફળ કેટલી ગઈ. એક ભગવાન જ સત્ય વસ્તુ છે, ભગવાન સિવાયનું બધું જ ખોટું છે. અને જેટલું ખોટું છે એમાં મન જેટલું રાખશો એટલું તમારું જીવન ખોટું છે. ખોટા પદાર્થમાં તમે મન રાખ્યું એનો અર્થ એ જ થયો કે તમે ખોટા છો. ખોટા છો માટે ખોટામાં જોડાણા છો. પદાર્થ એ ખોટા ને તમે ખોટા. ભગવાનમાં તમે મન રાખો તો તમે સાચા. તમારો સમય સાચો ને તમારી જિંદગી સાચી. ભગવાનમાં મન નથી અને જગતમાં મન છે તો તમે જગત રૂપ છો. અને એનો મતલબ એ થયો કે તમને જગત ગમે છે. અને એનો મતલબ એ થયો કે તમને ભગવાનમાં જોડાવું ગમતું નથી અને ભગવાન ગમતા નથી, પરાયણે પરાયણે ભજો છો. બાપ દાદાનો સત્સંગ છે એટલે એમનામ આવો જાવ છો. અને કાં તો પહેલાથી સત્સંગી કહેવાય ગયા તે એમનામ જવું પડે મંદિરે ને આવવું પડે. અને કાં તો પછી તમે સકામ છો કે ભગવાનને મંદિરે જઈ ભક્તિ કરીએ તો આપણે સુખિયા રહીએ એમ. અને એ સુખ પણ પોતાના આત્માનું નહીં, શરીરનું જ સમજો છો. આ દુનિયામાં જેટલા મહાપુરુષો થઈ ગયા ને એમણે કોઈએ ક્યારેય શરીરના સુખને ઈચ્છ્યું નથી, કોઈએ નહીં. એ શરીરના સુખને માનતા પણ નહીં, શરીરના સુખને ભોગવવાની કોઈ દિવસ એને ઈચ્છા કરીએ નથી, અને એને એ લોકોએ ક્યારેય સુખ માન્યું જ નથી. આપણી બીમારી શું છે? આપણે શરીરના સુખથી આગળ કોઈ ગતિ સમજ્યા જ નથી. ખાવું, સૂવું, એ પવન આવતો હોય એમ વાહારવા બેહવું, પાંચ જણા બોલાવે ને માન આપે ને ભાઈ ભાઈ કે આગેવાન કે એટલે મજા. પોતાનું સુખ, આત્માનું સુખ, પરમાત્માનું સુખ કોઈ દી ભાળ્યું છે? એ કેવું હોય એની ખબર ખરી? અને એની જરૂર ખરી? નથી. જીવાત્માને મહાસુખની વાત કરવા બેસો અને અંતરાત્માના ઊંડાણમાંથી આવતો અલૌકિક આનંદ, જે ભગવાનનો આનંદ છે, એ આનંદ એને સમજાવવા બેસો. માણસોને એમાં રસ નહીં પડે, દિશા શૂન્ય લાગે છે. હમણે ધમાલ કંઈક કરો, ધમાલ, માણસ દોડવા માંડશે. બહુ એને એમાં મજા આવે, કારણ જીવાત્મામાં નકરું અજ્ઞાન જ ભર્યું છે, પારાવાર અજ્ઞાન. અને એને સાચું જ્ઞાન કોઈ આપ્યું નથી, બિચારા કોઈ સમજાવ્યું નથી કે કરવાનું આ છે. એ કરે શું? અને પછી ક્યારેક આવી છાવણીમાં આવે તો બિચારો મુજાય ખરો. એને એમ થાય ખરું કે હારું અહીં તો બહુ મજા આવતી નથી. એમ અમે એક ગામમાં પારણ કરી તે બહેનોની પુરુષોની સભા જુદી કરાવી, તે જુવાનિયા બધા કે આ પારણીમાં મજા ન આવી. એમ પછી અમે તપાસ કરાવડાવ્યો કે મજા કેમ ન આવી, તો કે બહુ મજા ન આવી કે બરાબર. પછી પૂછ્યું કે વાંધો શું આવ્યો, તો કે ઓલી ગઈ સાલ કરી હતી ને એ પારણીમાં બહુ મજા આવી. પછી કીધું કે આ પારણીમાં તમને શું વાંધો આવ્યો, વક્તા બરાબર નતા, કથા બરાબર નહોતી થતી, બધું બરોબર હતું, પણ કે આ કથા આ વંડામાં રાખીને કે બહેનોને ઓલ્યા વંડામાં બિહાર્યા, વચ્ચે દિવાલ કે આખી પારણે પૂરી થઈ ત્યાં સુધી કોઈ વાત નહીં, કાંઈ દેખાય નહીં, કાંઈ સંભળાય નહીં. ને બહુ કઈ મજા ન આવી કે જાયમું જ નહીં. હાવ સોનું સોનું લાગ્યું, હાવ સોનું સોનું. જે ઇન્દ્રિયોમાં જે આમ મૂળ આવવો જોઈએ ને, મૂળ જ ન આવ્યો. બોલો, હાવ સાચી વાત તમને કરી. જીવ આ ટાઈપના છે. સત્સંગમાં આવી તેઓ કઈ બહારની વાત જ કરો. તમારે બહારની વાત સાંભળવી હોય તો કહું. વડતાલ અમારી રૂમનું રિપેરિંગ કામ ચાલતું હતું. એક કડીઓ લેવા હતા અમે, સાધુ સેવા કરતા હતા. અમારી રૂમનું કામ હાલતું એટલે ત્યાં બૈરાને તો હોય નહીં, એટલે સંતો ને સંતો માલ બનાવીને કડિયાને આપે. કડીએ કીધું કે પૂરું થઈ જાય ત્યાં સુધી હું આ બે ચાર દિવસનું કામ છે ને હું આવીશ. સારું, કાંઈ દી મારું બીજું કામ નથી ને? તો કે ના, તમારું પૂરું કરી દઈશ. કે એક દિવસ થયો ને સાંજે કીધું કે હું કાલ નહીં આવું. પછી મેં એને પૂછ્યું હતું, મેં કીધું તમે કહેતા હતા ને કે પૂરું થઈ જશે ત્યાં સુધી આવીશ. તો કે વાત સાચી છે, પણ કે મને રજા આપો કે હું બીજો કડીઓ ગોતજો, હું નહીં આવું. પણ કારણ તો કયો નહીં આવે એનું કારણ? તો કે આ મજા નથી આવતી. કે તમને વાંધો શું એવું? તો કે બસ આ કઈ મજા નથી આવતી. મેં કીધું તમે કહેતા જાઓ તકલીફ હોય. અને પછી એને કીધું, એ કઈ તો જ્યાં નજર કરીને સાધુ દેખાય છે. અમે જ્યાં કામે જઈ ત્યાં બૈરા ઈટો પંબાવે, માલ બનાવે, એટલે કે આ એ વિના મને મજા નહીં આવે. કે એને આ શબ્દો કીધા હતા. એ કે એ હોય ને આરે તો આ મૂળ રહે, એમ મૂળ કે આમાં કઈ મૂળ નથી રહેતો. જીવને વિષયથી નોખા કરો એટલે મરી ગયા જેવા થઈ જાય તરત જ. હા, એકલા તમને બેહાડીને ધૂન બોલાવી ને એમાં તમને મજા ન આવે. બે ને ભેળા બેહાડ્યા હોય ને તો બહુ તાણીને ધૂન બોલો. અને આ બધું અજ્ઞાન છે, બીજું છે શું? આનો અર્થ એ છે કે તમે ભગવાનને રાજી કરવા માટે ભજન નથી કરતા. તમને એ વાત સમજાણી જ નથી. એક ગામમાં પોયા મંડળ હતું. જન્માષ્ટમીનો દિવસ આવ્યો એટલે પોયા મંડળના આગેવાન આવ્યા. એ કે અમારું 2001 સાલમાં મંડળ થપાણું છે, દાંડિયા મંડળ. મને કે દર જન્માષ્ટમી અમે દાંડિયા રાસ લઈ. હા, મને મેં કીધું ક્યાં લેવો? તો કે અહીંયા. મેં બહુ સારું લ્યો. મને કે અહીં બહેનો આવશે? મેં કીધું અમે હોઈએ એટલે અવાય નહીં ને. મને કે એ કાંઈ ન હાલે. મને કે તમે વ્યા જાઓ. મેં તમે ક્યાં જાય? અહીંયા અહીંયા અમારે રહેવું જ જોઈએ ને. જન્માષ્ટમી છે, ઠાકોરજીને પારણામાં બેહાડવા આ છે તે છે. તો કે બહેનો તો આવે જ કે. મેં કીધું પણ બહેનોને શું કામ લાવવા પડે? તમે રાસ લેવાનો છે કે બહેનોને? તો અમારે લેવાનો. તમે લ્યો તમે તારે. અમે છીએ, ઠાકોરજી છે. કારણ કે અમને જોવે કોણ? કે બહેનોને તમે આવવા ના પાડો છો, અમે રાસ લઈએ તે અમને જોવે કોણ? કે તમને ભગવાન જોવે ને અમે જોઈ. તઈ બોલ્યો, એમાં હું? કે ભગવાન અમને જોવે ને તમે જુઓ એમાં હું? પણ એવડા એ તો ન જોવે ને, વિચાર કરો. આ દુનિયામાં મોટા ભાગના માણસો આવા જ છે. અને આપણે તેઓ તમે એમ ન માનતા ગમે એથી બારા છે. એને દેખાડવા જ તૂટાય છે, હવે બીજું કાંઈ નથી. ઈશ્વરને બતાવવા માટે, સંતને બતાવવા માટે ભાગ્ય કોક કાંઈક ક્રિયા કરતો હોય તો. બાકી હવ માતાજીની પ્રસન્નતા સારું મહેનત કરે છે થાય. પછી મેં એને કીધું, મેં કીધું બહેનોને આ ન લવાય ને તમે રાસ લ્યો. પણ એને રાસ લીધો પણ મૂડ નહોતો. એક રાસ લીધો ઠાકોરજી લઈને હું વચ્ચે બેઠો ખુરશીમાં, પણ એના પગ બહુ હાલે નહીં. એક બે રાસ લઈને કે અહીં અમને મજા નહીં આવે, બહાર ચોકમાં લઈ મેં ઉપડો. બહાર ચોકમાં ગયા ને જ્યારે એને બૈરાઓ જોવા આવ્યા ત્યારે બે બે ફૂટ કૂદવા માંડ્યા. એને એવા ગાય ને એવા ઠેકડા મારે. મેં કીધું આ લોકોની ભક્તિ હવે જામી. અમે તમને પૂછીએ છીએ એના એવા રાસથી ભગવાન રાજી થશે? એ રાસથી અને કોઈ પણ પ્રકારનું પૂન થશે ખરું? બસ દુનિયામાં આવી જ ભક્તિ આલેશ. નવરાત્રિના નોરતા આવા જ. એમાં એને ભગવાનને અને માતાજીને કાંઈ લાગે વળગે જ નહીં. બસ વિષય રસ તૃપ્ત. સાચી ભક્તિ મરી પરવારી છે. કેવળ પાખંડ દંભ અને વિષય મય ભક્તિ આ ભ્રષ્ટાવાળા વાળી ભક્તિના ઉભરા થયા ઉભરા જાવ એના ગટર ઉભરાય એમ ઉભરાણી ભક્તિઓ. પણ કેવી ભ્રષ્ટવાળા મય. એવા વાતાવરણની અંદર આપણે હવે હરિસ્મૃતિની કથા કરવા બેઠા. અહીંયા બોલો આ કથા તો હોઢીમાં કરવી જોઈએ, એને બદલે વડોદરામાં કરીએ છીએ. હોઢીમાં કરી હોય ઠીક રહે. કાલ અમે વાત વાંચતા હતા ગુણાતીતાનંદ સ્વામીની. ગુણાતીતાનંદ સ્વામી કે હવ જીવને કરકે નજર છે, લોહિયાળું હોય તો વધારે વાલું લાગે. બોલો સ્વામીના શબ્દો. વાસનાને એટલી બધી હૃદયમાં જામ કરી નાખી છે, ઈશ્વરને ક્યાંથી યાદ કરે? હા ઈશ્વરને કેમ સંભાળે? જેના હૃદયમાં આ લોક એટલો બધો ચીકણો થઈને જામ થઈ ગયો, ચોટી ગયો આ લોક આખો, એ પરલોકની વાતમાં હું સમજશે? કહો કોઈ વાત એની ગળે ઉતરે એમ નથી ને બિચારા. કોક વિરલા છે એ સમજશે. સત્વશુદ્ધો ધ્રુવાસ્મૃતિ શુદ્ધિ જોશે, હૃદય શુદ્ધિ. હૃદયની શુદ્ધિ થાય તો ભગવાનમાં સ્મૃતિ રહે છે. પણ હૃદયમાં જ્યારે જગતની મલિનતા હોય છે ત્યારે પરમાત્માની યાદ એને નથી આવતી, વિસ્મૃતિ થઈ જાય. સ્મૃતિલંભે સર્વ ગ્રંથિનામ વિપ્રમોક્ષઃ. પરમાત્માના સ્વરૂપમાં જ્યારે જીવ સતત મન જોડી રાખે અને ત્યાંથી ઉખડવા ન દે તો બધી ગ્રંથિઓ ઓગળી જાય છે, તમામ ગ્રંથિઓ. કોઈ ગાંઠ ન રહે, વૃત્તિ તૂટવા ન દેતો, બધી માંડે ઓગળવા, તમામ પ્રકારની ગાંઠો ઓગળી જાય. હા પછી અહં ગ્રંથિ હોય તો ભલે, મમત્વ ગ્રંથિ હોય તો ભલે, કોઈ પણ પ્રકારની ગ્રંથિ હોય, કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા બધું ખતમ. પણ પકડ રાખવી જોઈએ કે મૂર્તિ જાય નહીં, બસ આટલી જ પકડ. હૃદયમાંથી ભગવાન ન જવા જોઈએ. દુનિયાનો પ્રલય થઈ જાય યા તો દુનિયા રે, દુનિયા રાજી થાય યા તો રૂઠી જાય. બોલો આ વાત પકડે. અનન્ય ચેતા સતતમ યો માં સ્મરતિ નિત્ય સહ તસ્યાહમ સુલભ પાર્થ. ગીતામાં ભગવાન કહે છે અર્જુન જે મને સતત અનન્ય ચિત્તથી સંભાળે છે તેને હું સુલભ છું, જરાય દુર્લભ નથી. અનન્ય ચેતા સતતમ યો માં સ્મરતિ નિત્ય સહ, કૃષ્ણ ભગવાનના શબ્દો છે. સતતમ સ્મરતિ માં નિત્ય સહ, એને હું સુલભ છું. સુલભ જો ભગવાન જોતા હોય તો કયો. ભગવાન પોતે કહે છે કે હું આમ તમને સુલભ છું. જોઈશ કોને? ભગવાનની જરૂર છે કોને?
એને જરૂર હોય સતત સ્મરણ કરે, સતત માન સ્મરણ કરે, સતત સ્મરણ કરે.
એ મુખમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બંધ શા માટે થવા દે ભગવાન જોતા હોય તો? અને કાં કહી દેવું કે નથી જોતા? ભગવાન અમારે જોતા જ નથી. આ તો ઘડી બગી નવરા થાય તો ભગવાન પાસે આવવી, બાકી અમારે ભગવાન જોઈ છે એવું નથી. જેને ભગવાનની જરૂર હોય સતત સ્મરણ કરે. બહુ હૃદયમાં ઊંડું જવા માંડીએ ને તો આપણને ખબર પડે કે આપણે ભગવાનની જરૂર જ નથી, એમ એવી ખબર પડે. હા, તમારો હૈયો જ એમ કે અમારે કાંઈ જરૂર છે નહીં, એમ પછી કદાચ તમે એમ કહો કે ભગવાનની જરૂર નથી, તો તમે કંઠી પૂજા ને માળાના એટલા સત્સંગી કહેવા હોશો ને તમે આ સત્સંગમાં આવો જાવ છો ને, તો કે એ પહેલેથી એમને ટેવ પડી ગઈ છે એટલે આવી છે જાવી છે, બાકી ભગવાન તો કે એ કાંઈ બહુ આમ એવું નથી, એમ થોડું ઘણું ખરું એમ. જેમ રસ્તે આવ્યા જતા પાણો પગે ભટકાય એમ, કદાચ ભગવાન ભટકાઈ જાય તો એમ કે સારી વાત, એમ પાણો ભટકાય એમ તો ભગવાન ભટકાય નહીં. એ તો એમ કે છે કે અનન્ય ચેતતા સતતમ જો માં સ્મરતિ નિત્ય સહ, અનન્ય ચિત્તથી સતત માં મારું સ્મરણ કરો. જો આવું કરવા મારે ને તમારે બે સુરવીર થવું પડશે, જો એ અમારે કરવું પડશે, કઈ એમાં હાલવાનું થોડું. કહો કે હાલ છે? જો તમે ભગવાન મેળવવા ઈચ્છતા હો અને ભગવાનની પાસે જવું હોય ધામમાં, તો અનન્ય ચિંતવન સતત ચિંતવન તમારે નમારે કર્યા વગર છૂટક્યો જ નથી, છૂટક્યો જ નથી. અને હરિસ્મૃતિની કથા છે હો, આમાં તો ખરેખરા મરણિયા હોય ને એનું કામ છે. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દ છે કે મરણિયો થાય તારે વૃત્તિ રે. બોલો શું કીધું છે ને? તો મરણિયો થાય ને મરણિયો તો ભગવાનમાં વૃત્તિ રે, નકર ન રે. કહો, મોટા સાધુના શબ્દો આવા છે. હવે આપણામાં મરણિયો થયો છે કોણ? મરી જાવ પણ મૂર્તિ મૂકું નહીં, આવી 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 લટક ખટક કોને કરી ગઈ શીખ્યો છે? આ વડોદરાના હરિભગતમાં હોય તો હોય કદાચ તો છે. આમાં કોઈ જયંતિભાઈ દેખાય કોઈ? એ તો આમ આગ ઉપાસવામાં જોતા છે, આટલામ કઈ બહેનો તો દેખાતા નથી. એને કેવું પડે છે ઉલકર બેઠા સાનો માનો ભગવાન અંબાય મુજામાં મુજારોથી જાય ને, ક્યાંય ભાડે નહીં ને ઘડીક લાલ પીળું, તો આમ જરા જરા માલકોરથી મન છે ને મોળેક મૂકવા માંડે, આમ મુજારો જેવું થવા માંડે. કેમ આમ બધું સોનું લાગે છે? બોલો, આવા અભાગ્ય જીવ છે તાણે જ નહીં તો પછી થોડાક નહીં કાંઈ ધગલા મોઢે આવા નાવા છે બિલાડાના મળ જેવા, તમારા હમાય નહીં તાણ નહીં. એ કેમ ભગવાનમાં જોડાય એ મને કહો. ભગવાનમાં એ જોડાય કઈ રીતે? પાછો શરીરને તો કઈ કાર હો આવવા જ નહીં દેવાનો જરાય ન. બધાય દેહના સુખ આરામથી ભોગવવાના તમામ, આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માન સન્માન આમ લપાલપ ટેસ મારવાનું, પછી પાછા કે ધામમાં જવું. હે, તું ધામમાં જાય? બોલો, વરા ભગવાનના કુળમાં જન્મીશ. ધામમાં જવાની વાત કરીશ ને, વરા પ્રભુના કુળમાં જન્મ મળશે તને, ધામમાં નહીં જવાય. સમજાણું એમાં? ન સમજ્યા? પાછા અડધું સમજશે નહીં. સમજ્યા? શું? હે, હા એ વરાહ ભગવાન નું કુળ કહેવાય. ન્યા જન્મ મળશે, નાસ્તામાં ખાંદો મળશે. નકરો વિષયનું ચિંતન કર્યું ભગવાનને ભૂલી, દુર્ભાગી તને ભગવાન સંભાળવા ગયા નહીં, તને ઈશ્વર સાથે લગ્ન લાગી નહીં. નાશવંત એવા લોય માંસ વાળા દેહમાં, મળમૂત્રથી ભરેલા સ્ત્રીના શરીરમાં અને હાડીકા મળ ગળફા શેડાથી ભરેલા દેહમાં તને બહુ વહાલ થયો, સમજ્યા? પ્રેમ બહુ થયો, હેત બહુ થયો સામડામાં, એ સામડામાં માંસમાં લોહીમાં તને બહુ લગની લાગી બેટા. તને હરી મળે, હે પાપી, તને હરી મળે કોઈ દી? વિચાર કરો. ઈ નરાધમ ને નારાયણ કોઈ દી નો મળે, કારણ કે એને નજર જ કરકે છે. સાંભળા સુથવામાં જેને લગ્ન છે એ ક્યાંથી હરીને પામે? એ પાપી પરમાત્માને પામે કઈ રીતે? લોહીમાં માંસમાં બંધાણેલા મળમૂત્ર ને સુથનારા ને એમાં જ પ્રીતિ વાળા, એટલી જ વાત સમજનારા, બીજું લાંબુ કોઈ જ્ઞાન કોઈ સંત દ્વારા એને મળ્યું જ નથી. માટે એવા વાસના વાળા, માન મોટા એના ઠૂઠા વાળા, આ જગતમાં જ કઈક આગેવાની શીખી લેવી છે અને કઈક પામી જવું છે. જેને જેને સર્વસ્વનો ત્યાગ કરી ઈશ્વર જ મેળવવા એવું જેને મનમાં કોઈ દી થયું નથી, એ ભગવાન ભલે ને ગીતામાં કે અનન્ય ચેતતા સતતમ જો માં સ્મરતી નિત્ય સહ, પણ આવડો આ ક્યાંથી એને સ્મરે? એનું અનન્ય ચિત્ત હોય કઈ રીતે? અનેક વાસનામાં અનેક પ્રકારે એનું મન ફાટી ગયું હોય, ચારે કોઈ દોડા પાટ કરતું હોય, રમણે સડી ગયું, સમજ્યા? અને એ ઈશ્વરના સ્વરૂપમાં કઈ રીતે સ્થિર થા? તસ્યામ સુલભ પાર્થ, એની સામે આવીને હું ઉભો રહું છું. સતતમ યો માં સ્મરતિ, સતતમ સમજાણું તેલ ધારાવત. ભગવાન તો એમ કે છે કે હું આજે તમારી સામે આવવા તૈયાર છું, તમે સતત મને પકડો તો ખરા, મારી સ્મૃતિ તો કરો. સ્મૃતિ આપણે કરવી નથી ને, ઈશ્વર કે આવે અમારી પાસે, ઈશ્વર આવે. હાવ નવરા હોય તો આવે. પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન, અખંડ ભગવાનનું ચિંતન કરે છે એ પરમ પુરુષ પરમાત્માને પામે છે. વ્યાસ ભગવાને કહ્યું, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ, ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહી. વ્યાસ પ્રભુ કહે છે કે મેં વેદ લખ્યો, જીવાત્માને સમજાય એના માટે વેદના ચાર વિભાગ કર્યા, પછી મેં 17 પુરાણ લખ્યા, પછી મેં મહાભારત નામનો ગ્રંથ લખ્યો, અને પછી અંતે ભાગવત લખ્યું, તદુપરાંત અનેક મોક્ષ માટે લખાયેલા ગ્રંથોને મેં વાંચ્યા. દુનિયામાં જેટલા શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રોને આલોડ્ય એટલે વલોવ્યા, બરોબર ઝીણું ઝીણું મારી પરથી મનન ચિંતન કર્યું. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વાંચ્યા, વિચાર્યા, એને વલોણું કરીને વલોવ્યા, પાછા વળી વિચાર્ય ચ પુનઃ પુનઃ, પાછા ફરી ફરીને વારંવાર વિચાર્યા, તો ઈદમ એકમ સુનિષ્પન્નમ, એમાંથી એક જ વાત મને નક્કી થઈ સિદ્ધાંત રૂપે. શું? ધ્યેયો નારાયણો હરિ, ભગવાનના સ્વરૂપમાં તેલ ધારાવત અખંડ વૃત્તિ રાખે, બસ આટલું નક્કી છે. હે કે જીવને કરવાનું કેટલું, તો કે આટલું જ. અને આટલું સિદ્ધ કરવા માટે બીજું બધું કરવાનું, પણ શું કરવા આ બધું કરીએ છીએ એ ભૂલી જવાનું. બોલો, આ માંડવા શું કામ નાખી છે, મંદિર શું કામ બાંધીએ છે, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવા માટે મુદ્દો ભૂલી જવાનું કે આ બધું ભગવાન સંભાળવા કરીએ છીએ, જગત વિસારવા ભૂલવા આ બધું કરીએ છીએ, એ જતું રહ્યું, મૂળ જતું રહ્યું. અને આપણે એવું સમજ્યા કે આ બધું કરીએ છીએ તો એટલા માટે બધાને ખબર પડે અમે આવું કરીએ છીએ. એટલે બધાને ખબર પાડવા કરીએ છીએ કે આપણો જીવ ભગવાનમાં ચોંટાડવા કરીએ છીએ. આ બધું જગતને ખબર પડી હોય તો પડે, ન પડી હોય તો કાંઈ નહીં, ખ્યાલે ના દેના આપણે એની સાથે. દુનિયા અરે સે હું આપણે સંબંધ હે, અને જગતને હું આ ફાવે એવું છે, આપણી વાત એને પચ પડે વીસ એને મેલ ખાય એવું છે. અહીં આવ્યો હોય તો ઘડીક બેહીને વયો જાય કે અહીંયા તો ભગવાનમાં મન રાખવાની વાત થાય. એટલે એટલે આ તો હા ઊંધું એવું, ભાગો ભાગો. હા આપણે એમ કે ત્યાં મજા આવે, અહીંયા તો ભગવાનમાં મન રાખવાનું કે જ લ્યો, એમાં શું મજા. જેને ભગવાનમાં પ્રેમ નથી, ઈશ્વર સાથે જેને આમ ઘડી પડી નથી, બિચારા શું ભગવાનમાં મન રાખે. ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ હરિહી, ધ્યેયો નારાયણ હરિહી. બસ ભગવાનના સ્વરૂપમાં તમે અખંડ મન રાખો. આ વાત ભૂલી ગયા હો તો આજ તાજી કરો. વિશ્વ ભગવાનને સતત સંભાળવા જ જોઈએ. ભગવાન સંભાળવા એટલું જ કર્તવ્ય છે. ભગવાનની મૂર્તિમાં લીન થઈ જાઓ, આ જ મોક્ષ છે. આ વાત જો ભૂલી ગયા હો તો આજ સંભાળીને તાજી કરી લ્યો. અને દિવસમાં કેટલી વાર ઈશ્વરના અનુસંધાન આપણા તૂટે છે એ સંભાળી, અને ઈશ્વરનું તૂટતું અનુસંધાન હાંધી લ્યો. હાલતા ચાલતા બોલતા ખાતા પીતા તમારા હૃદયમાં, તમારા નયનમાં, તમારા ક્ષોત્રમાં, તમારી જીભમાં, તમારી નાસિકામાં અને તમારી ચામડીમાં સતત ઈશ્વર રહેવા જોઈએ. જગતમાં ભગવાન દેખાવા જોઈએ, જગત દેખાતું બંધ થઈ જવું જોઈએ. એવો અભ્યાસ કરવો એ છાવણીનો હેતુ છે. આપણે છાવણી કરીને બેઠા એટલે એમ કે અમે વડોદરામાં કાંઈક કર્યું એવી ધાડી મારવા કાંઈ આ કર્યું નથી, આપણે કાંઈ કરવું નથી. આપણો અંતિમ હેતુ એટલો જ છે કે ભગવાનમાં જોડાઈ જવું નિતાંત. બસ કેવું જોડાવું કે બીજો કોઈ ઘાટ જ ન થાય. જય સ્વામિનારાયણ. ભગવાન એક જ યાદ રહે, બાકી દુનિયા બધી ભૂલાઈ જાય, આટલું જ કરવું. આપણે તો એ માર્ગના માણસ છીએ. આ દુનિયામાં ઘણા પ્રકારના માણસો છે, કોઈ કાંઈ વાળા, કોઈ કાંઈ વાળા, કોઈ કાંઈ વાળા. આપણે ભગવાન વાળા છીએ. આપણે ભગવાન એ સાંભળે બીજું બધું ભૂલાય જાય, આપણે કાંઈ કરવું નથી. સંપ્રદાયમાં એ ઘણા ભાઈતના છે, પક્ષા પક્ષી ને ધમાધમી ને ડખાડખી. આપણે એક મતના કે એક પક્ષના નમળીએ કાંઈ નહીં. એક જ મત ભગવાનમાં અખંડ વૃત્તિ, એક જ પક્ષ ભગવાન હૃદયમાં રાખવા, બીજો કોઈ પક્ષ નહીં, કોઈ મત નહીં, કાંઈ નહીં. શું લેવા દેવા. ભગવાન ભજવામાં કોઈને મત મતાંતર નથી, પણ સંપત્તિના બારામાં અંધાય બાંધે છે. બોલો. ભજન પ્રધાન સંપ્રદાયમાં સંપત્તિ પ્રધાન જયારે આવ્યું તો એ ડખા બધે રહ્યા. વાતની વાતમાં વાત એટલી જ થાય, અહીં આવક વહી જાય ને અહીં ઓછી થઈ જાય ને અહીં પૈસા વહી ગયા. પૈસો 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 કરે છે. મોટા સદગુરુ ને ગુરુ થઈને બેઠા એ બિચારા એ ઉપાધિમાં છે કે મારા વાળાનું ઘેટું એના વાળામાં ગરી ન જાય. બસ કે મારા વાળાનું ઘેટું ઓના વાળામાં ન કરી જાય, ગમે એમ કરીને સમજાવી રાખે ઘેટાઓને. આ ઘેટા ધડ્યા કરે જેમ કે એમ, આ સિવાય કાંઈ ન મળે. ખરેખર જીવને ભગવાનમાં જોડવા અને જીવનો મોક્ષ જ કરવો એવું તો બિચારા ગુરુઓય ભૂલી ગયા છે, એ ખબર જ નથી એને, એને પોતાને ખબર નથી. તો એ જ ઉપાધ્યમ છે કે મને માને એને કેમ માનવા માંડ્યો, એને બિચારાને આ ગરોળી કરી છે. મારી પાસે આવતો હતી એની પાસે જવા માંડ્યો, હાય રે હાય, અરે મારા ચેલા વ્યા ગયા કે એની પાસે વ્યા ગયા, હવે મારું શું થાય. આ બધા રોગ છે. તો અહીં આવતો હતો એ ન્યાય વિયોગ્યો કે વિયોગ્યો, હવે હવે ગયો બેઠો બેઠો રોવો, બીજું હું. જીવને ઈશ્વરમાં જોડવા સિવાયની વાત જ ખોટી, બીજી હોવા જ નહીં. એક વાત, હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ, ભગવાનના સ્વરૂપની સ્મૃતિ છે એ તમામ વિપત્તિઓનો નાશ કરનારી છે. બોલો, સ્મૃત્યશેષા શુભહર, ભગવાનની સ્મૃતિ છે એ તમામ પ્રકારના અશુભને હરનારી છે. આ બધા શ્રુતિ સ્મૃતિઓના પ્રમાણો છે. સ્મર્તવ્ય સતતમ વિષ્ણુર વિસ્મર્તવ્યો ન જાતુ ચિત્ત, સતત ભગવાનને મનમાં રાખો, સ્મરણમાં રાખો, ક્યારેય પણ ઈશ્વરને તમે એક સેકન્ડ ભૂલશો નહીં. જાતુ ચિત્ત, ક્યારેય નહીં. હા, ન વિસ્મર્તવ્યો, ક્યારેય ભગવાન ભૂલશો નહીં. અવિસ્મૃતિ હિ કૃષ્ણ પદાર વિંદયો હો ક્ષીણોચ્ચ ભદ્રાણી શમમ તનોતી ચ, એક ક્ષણ ભગવાનના ચરણારવિંદમાંથી વ્યક્તિ તૂટે તો એને ન પુરાય એવડી મોટી ખોટ પડે છે, અપાર ખોટ. એક ક્ષણ ભગવત સ્વરૂપનું અનુસંધાન તૂટી જાય, ભગવાન ભૂલાઈ જવાય ભગવાન, તો એને બહુ જબરજસ્ત નુકસાન જાય. આ વાત કોણ સમજે? આ સમજે કોણ? કે એક ક્ષણ ભગવાન ભૂલાય તો નુકસાન થાય છે. બોલો, કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે મા બાપને સ્ત્રી છોકરા પૈસા ધંધો ભૂલાઈ જાય તો નુકસાન બહુ, એમ તો બહુ પુણ્ય થાય. સમજ્યા? એ બધા જો ભૂલાઈ જાય ને તો પુણ્ય બહુ થાય. પણ જેને નથી સંભાળવા, તે નથી આઘા ખસતા, જેને રાત્રિ દિવસ સંભાળવા ઘટે છે, એ ભગવાન નથી હૃદયમાં વસતા, હે આ ઉપાધિ છે. સંભાળવા તો ભગવાનને, ભૂલવી તો ભામાને, પણ એ કેમ થાય? નથી થતું. અને એનું કારણ એ છે કે આ જીવે છે ને એવું માની લીધું છે કે આપણે એમનામ જીવશું ને રહેશું ને મજા કરશું, એને એ નથી ખબર રહી કે એક દિવસ હું વયો જવાનો, એમ હું અહીં આવેલો છું, અહીંનો કાયમી નથી, હું અહીંનો આવેલો છું, મહેમાન છું, મહેમાન. એક જ પ્રશ્ન આપણને કોઈ પૂછે કે ભાઈ તમે આ બધું કરો છો, રાત દિવસ તમે સ્ત્રીનું, છોકરાનું, ઘરનું, માનું, બાપનું, વ્યવહારનું, ધંધાનું, સંસારનું, ધનનું ચિંતવન કરો છો, પણ તમે જશો ત્યારે આમાંનું તમારી સાથે આવશે કાંઈ? આટલું કોઈ પૂછે તેને જવાબ શું દો? તરત એમ કહેશો કાંઈ નહીં. અને પછી એમ પૂછે કે તો પછી આ બધું કરો છો શું કામ? તો જીવ શું કે ખબર છે? એ કર્યા વગર થોડું ચાલે એમ કે છે. બસ આટલું જ એની આગળ જવાબમાં આટલું જ છે, એ કર્યા વગર થોડું ચાલે. કે આ જ ચિંતવન કરવું જ પડે એમ. તો અમે તમને એમ કહીએ છીએ કે એ કર્યા વગર નહીં જ ચાલે. તો ભગવાનમાં અખંડ વૃત્તિથી જોડાવું એ વાત કેમ બનશે? એના વિના જો નહીં ચાલે તો ભગવાનમાં જોડાવાની વાત શાસ્ત્રમાં લખી છે એ શું કામની છે? બોલો, માટે શાસ્ત્રો પણ સાચા સત્પુરુષ પાસેથી સમજવા, એની પાહીથી સમજવા, એટલે મોક્ષનો માર્ગ તમને ચોખ્ખો કરીને કે ભગવાનને માટે બ્રહ્માંડનો ભૂકો કરો ને તોય તમને પાપ નથી લાગતું. બોલો, ભગવાન મેળવવા માટે તમે ચાહેશો ગમે એટલું તોડી ફોડી નાખો તોય તમને કોઈ પાપ ન લાગે, પણ આશય તમારો ઈશ્વર મેળવવા માટેનો હોય તો. ભગવાન મેળવવા માટે મા બાપ મૂકી દેવાય, ઘર મૂકી દેવાય, તમામને તોડી વછોડી નાખો ને, પણ ભગવાન માટે તમને કોઈ દોષ ન લાગે. પણ ઘણી વખત એવું થાય, ભાઈ અમથા ઠાક્યા હોય ને ભાગે તો ઉપાધી, ભગવાનની તો કાંઈ એને પડી ન હોય, પણ અમથે અમથા ઉપાધી કરે તો ખોટું. બાકી તમારી વૃત્તિમાં ઈશ્વર હોય અને તમે જગત ભૂલી જાઓ તો તમને કોઈ પાપ જ લાગતું નથી, કારણ કે આ જગત છે ને એ ભૂલવા માટે જ છે, આને ભૂલવાનું જ છે. એ જગત સાંભળ્યા કરે છે એ તો બંધન છે, એ જ મોટું બંધન. અને આ જગત છે ને એ જ ભગવાનમાં આપણું મન ચોંટવા દેતું નથી, અને ભગવાનમાં મન નથી લાગતું એટલે તો ઈશ્વરનો જે મહા આનંદ છે એનાથી આપણે વંચિત રહીએ છીએ. દાખલા તરીકે આ લેમ્પ બળે છે, એની પિન વોલ્ડરમાં ન હોય, બોર્ડ સાથે જોઈન્ટ ન હોય તો એમાં કરંટ આવે જ નહીં. એમ આપણો અંતરાત્મા ઈશ્વર સાથે લાગુ ન હોય, જોઈન્ટ ન હોય તો ઈશ્વરનો આનંદ આપણામાં આવે જ નહીં. આપણા અને ભગવાનની વચ્ચે માયા આડી પડી છે, ઈશ્વર સાથે આપણને માયા જોડાવા દેતી નથી, વચ્ચેથી ખસતી જ નથી કે જતી જ નથી, ને એના અનેક રૂપો છે, અનેક રૂપે આવીને એ ભરાઈ પડે છે આડી અવળી. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, પણ બધા નડે છે. કોઈકને બીજું નડે, કોઈકને વળી બીજું નડે, આને નડતું હોય તેઓને ન નડતું હોય, ઓલ્યાને નડતું હોય એ આને ન નડતું હોય. વળે કહ્યું કે તથા ચિત્તમ સ્થિતો વિષ્ણુ યોગી નામ સર્વ કિલ્બશમ. ચિત્તમાં ભગવાન જો વાસ કરીને વસે છે તો સર્વે પાપનો નાશ થાય છે, સર્વે પાપનો નાશ થાય છે. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાન નૃણામ. ભગવાનને જ સાંભળવા, ભગવાનને જ વર્ણવા, ભગવાનનું જ સ્મરણ કરવું માણસોએ, આમ શાસ્ત્રમાં લખ્યું છે. શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય, આ ઉપનિષદમાં લખ્યું છે કે ભગવાનને સદાયને માટે સાંભળ્યા કરો. પરમાત્માનું વર્ણન થતું હોય, ભગવાનના ચરિત્ર ગવાતા હોય, ભગવાનની પરાકાષ્ઠાઓની જ્યાં કથાઓ થતી હોય તો પછી તમે સાંભળ્યા કરો, બસ સતત સાંભળ્યા કરો. શ્રોતવ્ય, પછી મંતવ્ય, પછી ભગવાનને જે આપણે સાંભળ્યા છે એના શ્રવણમાંથી સારી સારી વસ્તુ કાઢી અને ભગવાનનું જ પ્રતિપાદન ક્રિયા કરવું, અને કાયમને માટે એનું એ જ નિધિધ્યાસમાં લાવ્યા કરવું. આમ કરવાથી સાક્ષાત્કાર થાય છે, પણ આની પાછળ પડવાથી આ કામ સિદ્ધ થાય છે એમ નામ થતું નથી. એની પાછળ પડવું જોઈએ, એક જ ધારો. છૂટી જાય તો મેળ ન ખાય, છૂટી ન જવું. બે દિવસ ઈશ્વરનું ધ્યાન કરીએ ને પછી ત્રીજે દિવસેથી ધંધામાં પડીએ, વળી પાછો બે દિવસ પછી પાછા ભગવાન મેળવવા માંડીએ ને વળી પાછા ભૂલી જઈએ તો સિદ્ધિ ન થાય. નિરિધ્યાસ એટલે નિત્ય અભ્યાસ કરવો જોઈએ, રોજે રોજ. તસ્માત સર્વેશુ કાલેશુ મામ અનુસર અનુસ્મર. ભગવાન કહે છે કે માટે સતત મારું સ્મરણ કર. હા, સર્વ કાલે છું, કોઈ સેકન્ડ જિંદગીની એવી ન હોવી જોઈએ કે જેમાં આપણે ઈશ્વરની સ્મૃતિ ન હોય. ઈશ્વર સ્મરણ આપણું કોઈ પણ સેકન્ડમાં બંધ હોય એવી જિંદગીમાં કોઈ સેકન્ડ ન હોય એ હરિસ્મૃતિ કહેવાય. લો, હરિસ્મૃતિની કથા છે. જેટલી ક્ષણ જે ઈશ્વર ભૂલે છે એટલી એની જિંદગી બરબાદ છે, સાચા અર્થમાં કહીએ તો. અને હરિચરિત્રામૃત સાગરમાં એમ કહ્યું છે કે જેટલા ભગવાન ભૂલાય છે એટલો કુસંગ છે. બોલો, મોક્ષનું સાચું જ્ઞાન આ છે. દુનિયામાં ઘણી વખતે શું થાય છે, લોકોને રાજી રાખવા માટે વાતો કરવી પડે છે. એમાં શું થાય કે જેવી છે એવી મોક્ષની વાતો કહી ન શકાય. હૃદયમાં એમ રહ્યા કરે કે આ લોકોને કેમ સમજાશે. પણ એ છાવણી અને શિબિરની સવારની કથા એવી છે કે એમાં કોઈની શરમ જ નહીં રાખવાની. ફાવે તે બેસે, ન ફાવે તે રવાના થઈ જાય. બાકી જેમ છે એમ કલ્યાણની ચોખ્ખી ચોખ્ખી વાત આમાં રજૂ જ કરવાની. હા, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ યહ પ્રયાતિ સમદભાવમ યાતિ. અંતકાળે મને સ્મરણ કરતો કરતો જે કલેવર છોડે છે તે મારા જ ભાવને પામે છે, તે મને પામી જાય. અત્યારે આપણે સ્મરણ નથી તો અંતકાળે સ્મરણ રહેવાનું નથી. અત્યારે જો સ્મરણ હશે તો અંતકાળે સ્મરણ રહેશે, યાદ રાખો. અત્યારે સ્મરણ નહીં તો અંતકાળે પણ નહીં, અત્યારે હશે તો અંતકાળે રહેશે. અંતકાળે સ્મરણ રાખવાની ઈચ્છાવાળા માણસોએ અત્યારથી સ્મરણ શરૂ કરી દેવું, કરવા જ માંડો, મંડી જ પડો. તમે એમ કહેશો કે ભગવાનનું અખંડ સ્મરણ રાખીએ તો ઘરબાર ધંધો વ્યવહાર એ બધું કેમ ચાલે. તો ભગવાન સ્વામિનારાયણ અંત્યના નવમા વચનામૃતમાં એનો ઉત્તર આપે છે કે ચાલે. હા, ભગવાનમાં વૃત્તિ રાખતા રાખતા ગાડી પણ ચાલે, મોટરકાર પણ ચલાવી શકો, સ્કૂટર પણ ચલાવી શકો. ભગવાનમાં વૃત્તિ રાખતા રાખતા તમે મશીનરી પણ ચલાવી શકો છો. કહેવાની બાબત તો ફક્ત એટલી જ છે કે તમે અનેક વૃત્તિઓ જગતમાં રાખો છો, હવે ફક્ત તમે એક વૃત્તિ વધારો અને એ ભગવાનમાં રાખો. વૃત્તિઓ અનેક થઈ શકે છે, અનેક વૃત્તિઓ થઈ શકે છે, એક વૃત્તિ વધારો અને ભગવાનમાં રાખો. ગોપાલ સ્વામીની વાતમાં એમ લખ્યું છે કે જીવ પાંચ વૃત્તિઓ કરીને વ્યવહાર કરે છે, પણ એક વૃત્તિ વધારીને જો ઈશ્વરમાં રાખે તો એનું કલ્યાણ થઈ જાય. બોલો. અને અભ્યાસથી સર્વ શક્ય છે, કશું જ અશક્ય નથી. શૃણવન ગૃણવન સંસ્મરણ ચયઃ ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે ક્રિયાસુ યસ્વત ચરણારવિંદયો રાવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે. કહેવાય છે કે ભગવાનની કથા સાંભળ્યા કરે, ભગવાનના ગુણો વર્ણવ્યા કરે, ભગવાનનું સ્મરણ કર્યા કરે, ભગવાનના ચરિત્રનું ચિંતન કર્યા કરે, ભગવાનના નામનું રૂપનું વગેરેનું મનન કર્યા કરે, અને સર્વે ક્રિયામાં જે ભગવાનના ચરણારવિંદમાં આવિષ્ટ ચેતા, ભગવાનના સ્વરૂપમાં આવિષ્ટ જેનું પ્રવેશી ગયું છે મન, એવો ભક્ત ક્યારેય જગતમાં ફરીને આવતો નથી. ન ભવાય કલ્પતે, ક્યારેય એને આ દુનિયામાં આવવાનું હોતું નથી. પછી પૂરું થઈ ગયું આપણને છે ને, અહીંથી કંટાળો નથી. અહીં ન આવવું એવું ક્યાં સમજાણું. હા, ભૂંડડાઓને જેમ કાદવમાં ગમી ગયું છે, પસંદ પડી ગયું છે રહેવું, એમ આપણને આ સંસાર ગમી ગયો છે, કોઠે પડી ગયો છે, કઈ તકલીફ જેવું નથી લાગતું કોઈ. બોલો. ઘણાને ગમી ગયું હોય. હા, શાકાહારી માણસો છે ને, એ માંસ વેચાતું હોય એ માર્કેટમાં જો જાય ને તો એને ઉલટી થઈ જાય, નાકે કપડું દેવું પડે, જ્યાં માંસ વેચાતું હોય ત્યાં અંદર તો ન જાય, પણ બહારથી નીકળે ને જેમાંથી દુર્ગંધ આવે ને તો નાકે કપડું દેવું પડે, નહીં તો ઉબકા આવી જાય. પણ માંસાહારીઓ તો રોજ અંદર જાય, માંસ લે, એને કોઈ દી ઉલટી કુબકો આવે, એને તો ખૂબ ગંધાય તો મજા આવે. જે માંસાહારી માણસોને માર્કેટ માંસની ગમી ગઈ છે ને, એમાં આપણને આ સંસાર ગમી ગયો છે. એમાં આપણને કોઈ દી ઉબકો ન આવે, કોઈ દી પત્નીનો ઉબકો ન આવે, કોઈ દી છોકરાનો ઉબકો ન આવે, કોઈ દી પૈસામાંથી ઉબકો ન આવે, હે, કોઈ દી ધંધાનો ઉબકો ન આવે, કોઈ દી વિષય ભોગવવામાંથી ઉબકો ન આવે. ગંધ ગમી ગઈ, બધી ગંધ સમજ્યા, હારી બહુ લાગે, સરસ. બોલો હવે આમાં ક્યાં ભગવાન પાસે જવાની વાત કરવાની? ન ભવાય કલ્પ થે, કે ભગવાનનો સ્મરણ કીર્તન કથા વાર્તા ચિંતા આવિષ્ટ ચેતતો, પરમાત્માના ચરણારવિંદમાં આવિષ્ટ ચેતતો, જેનું ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત આવિષ્ટ થઈ ગયું, પ્રવેશી ગયું છે, ન ભવાય કલ્પ થે, એ ફરી વાર આ જગતમાં ના આવે. ભગવાનના ચરણારવિંદમાં આવિષ્ટ ચિત્ત થાય કોને? કોનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં આવિષ્ટ થાય? જેને આ ગંધવાળો બધો લાગે ને, ગંધવાળો, એનું ચિત્ત એમાં આવિષ્ટ થાય. જેને જગત ગંધવાળો નથી દેખાતું, એનું ચિત્ત ઈશ્વરમાં કઈ રીતે આવિષ્ટ થાય? કાં તો જેની વૃત્તિ જગતમાં રહેલા ભગવાનને શોધી શકતી નથી, જગતને જોયા કરે છે પણ જગતમાં આવિષ્ટ એવા ઈશ્વરને જે પકડી નથી શકતા, તત્વમાં આટા માર્યા કરે છે જેની વૃત્તિ તત્વમાં પ્રવેશતી નથી. પ્રહલાદજીને હિરણ્યકશ્યપુએ કહ્યું કે તારા ભગવાન ક્યાં રહે છે? પ્રહલાદજીએ ઉત્તર આપ્યો હતો. પ્રહલાદજી કહે છે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વાત્મસ્તકે જ્વાલાકુલા માલે વિષ્ણુ સર્વં વિષ્ણુમયં જગત, સર્વં વિષ્ણુમયં જગત. આ પ્રહલાદજી ઉત્તર આપ્યો હતો, અને 7 વર્ષની ઉંમર હતી. કે કોઈ જગ્યા એવી નથી પિતાજી કે જ્યાં મારા ભગવાન ન હોય. આપણે આ દ્રષ્ટિ કેળવીએ તો બધે ભગવાન છે. પછી ભગવાનમાં વૃત્તિ રાખવા માટે આપણે વૃત્તિને ખેંચીને કંઈક લઈ જવી પડે એવી માથાકૂટ ન કરવી પડે. તો આપણી વૃત્તિ જ્યાં જાય ત્યાં ભગવાન જ દેખાય, એમ ત્યાં ભગવાન જ છે, એ વસ્તુ જ નથી. હિરણ્યકશ્યપુ કે છે, પ્રહલાદ આ સ્તંભમાં ભગવાન ખરા? પ્રહલાદ કે આ થાંભલામાં ભગવાન છે. પછી પાપી ગરમ થયો, થાંભલાને ઘા કર્યો તો થાંભલો ફાટ્યો, ને ભગવાન નરસિંહજી નો જન્મ થયો. થાંભલામાંથી ભગવાન નીકળ્યા, હશે તઈ નીકળ્યા. થાંભલામાં ભગવાન હશે ત્યારે નીકળ્યા છે ને, સમજાય એવી વાત છે. તો આપણી વૃત્તિ જગત આરે ભટકાઈને અટકી પડે છે, પણ જગતમાં રહેલા જગદીશ સુધી ઊંડી ઉતરતી નથી. તમે કહે છો કે ઊંડી ઉતારવા માટે બહુ બળ મારવાની જરૂર નથી, સમજવાની જ જરૂર છે. સમજણ તો બહુ મોટી વસ્તુ છે, પણ માણસને એ નથી કરવું, એ કરવું જ નથી. સમજ્યા વગર ના હેરાન થાય છે. બહુ હેરાન. નિષ્કળ સ્વામી કહ્યું, સમ નહીં રે સંતા એ સમજ્યા વિના, સમ નહીં રે સંતા,
સમ નહીં સંતા બસ સમજ્યા વિના, સમ નહીં સંતા, એ સમ નહીં રે સંતા સમજ્યા વિના, સમય નહીં રે સંતા.
એક જ વાક્ય છે પણ ગજબનું, સમજ્યા વિના સંતાપ સમે નહી. જબરદસ્ત બંગલો હોય પણ એ બંગલાના બારી બારણા બંધ હોય તો અંદર ન જવાય. આખા એ બંગલાનું પેકિંગ ક્યાંથી થાય? બારણેથી. બહુ સમજવા જેવી વાત છે. હા, અને બારણાનું પેકિંગ આગળિયારો, અને એમાં એનું પેકિંગ તાળું માર્યું હોય, અને તાળાનું પેકિંગ ચાવી. બરાબર છે? તમે વિચાર કરો, આખા બંગલાને બંધ કરનાર એક નાની એવી ચાવી રહી. એ ચાવી ખોલો, તાળું ખોલે, તાળું ખોલે એટલે હાલ ડ્રાફ્ટ ખોલે, એ ખુલે એટલે દરવાજો ખોલે, દરવાજો ખોલે એટલે આખો બંગલો ખોલે. ચાવી જ ખોવાઈ ગઈ હોય તો એમ ઘણાને સમજણ જ ખોવાઈ ગઈ, સમજણ જ નથી. ચાવી છે એ સમજણ છે, સમજ્યા વિના સંતાપ કેમ સમે? સમજણ તો જબરું કામ કરતી. બગીચામાં સુંદર મજાનું પુષ્પ ખીલ્યું હોય, એ ગુલાબનું આમ પવનને લઈને આમ હિલોળા લેતું હોય પુષ્પ, જોનારાની દ્રષ્ટિ ભેદ હોય તો એક માણસ એમ જોવે ગુલાબનું પુષ્પ છે હારું, પણ માલ પર કાંટા બહુ, કાંટામાં થયું એને કાંટા નજર માર્યો. બીજો માણસ જોવે ને તો એમ કે આવા કાંટાની વચ્ચે પણ કેટલું સુંદર મજાનું પુષ્પ છે, એવો વિચાર કરે ને હૃદયમાં આનંદ થાય. અને કાંટા બહુ ફૂલ હારું એવો વિચાર કરે ને આમ મનમાં છે ને અકળામણ થાય. આનંદ અને અકળામણ બે પોતાના મનના વિચારોથી ઉભા થાય છે. બહુ સમજવા જેવી. એ જ ફૂલને જોઈને ભગવાનના ભક્ત કે સંત મનમાં એવું વિચારે કેટલું સરસ ફૂલ છે, ભગવાનના હાથમાં આપ્યું હોય તો કેવું સરસ, આ પુષ્પ પરમાત્માને ચડાવ્યું હોય તો ભગવાન ખુશ થઈ જાય, એને આવા સંકલ્પ થાય. ત્યાં જ કોઈ વિષયી જીવ નીકળ્યો હોય તો એ ફૂલને જોઈને અને બીજા વિચારો હોય, ફૂલ એકનું એક છે. આ જગતમાં ભગવાનના ભક્તો છે, સંતો છે, એ ભગત ને સંત જગતમાં રહેલા ભગવાનને પકડે છે, જોઈ શકે છે, એને સમજી શકે છે, અને એનામાં જ એ રહે છે. બહાર આવવાની એને બહુ ઈચ્છા હોતી નથી, ગમતું નથી. અને દુનિયા જગતમાં જ અથડાય છે, હે, એ જગદીશ સુધી પહોંચતી નથી, એ દેહમાં જ અથડાય છે, આત્માની વાતમાં સમજતી જ નથી. કઈ રીતે સંતાપ સમય માટે વૃત્તિને એવી કેળવાય, એવી સમજણથી એને એવી બનાવાય કે એવો વિચારી શકે કે આમાં બધે મારા ભગવાન છે, અને મારા ભગવાન જે કરે એ મને મંજૂર છે. મને કરોડોપતિ કરે તોય ભલે, મને ભિખારી બનાવી દે તોય ભલે, જીવાડે તોય ભલે, અને અત્યારે ઉપાડી લે તોય ભલે, એને જેમ રાખવા એમ રાખે. આવી સમજણ ન કેળવી હોય તો મનમાં દુઃખ રહ્યા કરે, મૂંઝવણ રહ્યા કરે, ચિંતા ને શોક આ કીડા છે ને એના કાળજાને ઠોલી ખાય રાત્રિ દિવસ. કોઈને મોટા મોટા જામેલ શોક ચિંતાના કીડા હોય તો કોક ને ઝીણી ઝીણી વાંચરી હોય, સમજ્યા, ચિંતાની શોકની એ ઝીણું ઝીણું કાળજો કાપ્યા કરે હમણાં જરા જરા. વળી એમ કીધું, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પહેલું વચનામૃત. વળી વચનામૃતમાં મહારાજે એમ કીધું, કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે ભગવાનની, તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ સ્મૃતિનું મહાત્મ્ય છે. સ્મૃતિ ચીજ અલમસ્ત મહાન ચીજ છે, ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય. મનમાં ભગવાનના જે ચરિત્ર તેનો મહિમા સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાંચવું, હા, મનને ભગવાનના ચરિત્રમાં અને ભગવાનના ચરિત્રરૂપી ઝાડાને વિશે મનને ઘૂંચવી મેલવું. મહારાજ બોલે છે મધ્યના 35માં, ઝાડું તો ઝાડા જોયા, બોરડીના ઘાસના ઝાડા હોય એમાં મનને ઘૂંચવી ના, ઘૂંચવી નાખવાનો મતલબ કે એમાં નીકળે નહીં. પતંગ ઉડાડવાનો દોરો ઘૂંચવાઈ જાય ને, હા, ઘૂંચવી નાખવાનું, નીકળે નહીં એમ. મનને ચરિત્રરૂપ જાળામાં ગુંજવી મારવું. કેટલો સુંદર શબ્દ ભગવાને પ્રયોગ કર્યો. આ મનને ભગવાનના સ્વરૂપમાં રાખવું એ તો સમજ્યા, ભગવાનના ચરિત્રમાં રાખવું એ તો સમજ્યા. રાખેલું હોય તો પછી વળી હાલતું થાય, પણ આ તો ગુંજવી નાખવું એટલે નીકળે નહીં એમ, એવું હલવાડી દેવું ને નીકળે નહીં, કાઢવું હોય તો નહીં નીકળે. હા, આપણે બધા મનને ઘૂંસવી માર્યું છે, નથી ઘૂંસવી માર્યું એવું નથી, પણ ભગવાનના ચરિત્રમાં નાય. આ સંસારમાં હું મારું તારું આધિ વ્યાધિ ઉપાધિમાં ઘૂંસવી માર્યું છું, હલવાઈ ગયો છે, નીકળે એમ જ નહીં. કથા સાંભળીએ થાય ખરું મન, તો પાછા કહીએ શું કરીએ, એવા ગૂંચવાઈ ગયા છીએ ને નીકળાય એવું નથી, બહુ ગુંચવાઈ ગયો છે, છૂટક્યો જ નથી. પણ કે શું થાય, ગુંચવાઈ ગયેલા હોઈએ, ગુંચવાણા છીએ, પણ સંસારમાં ધંધામાં નોકરીમાં બૈરા છોકરાના પોષણમાં વ્યવહારમાં આ લોકમાં શરીરમાં માયાના ઉભા કરેલા સંકલ્પ વિકલ્પમાં આપણે ગુંચવાણા છીએ. તો ભગવાન તો એમ કે છે, પરમાત્માના ચરિત્ર રૂપ જાળામાં મનને ગૂંચવી મેલું. એક સંકલ્પ થયો ભગવાનનો, તરત બીજો કરો, બીજો થાય ને ત્રીજો કરો, સતત મનમાં ઈશ્વરના સંકલ્પ કર્યા કરો, ભગવાનના સંકલ્પ કરો થાય એટલા. બીજી વાત કરી કે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું, એ ચાર વાના જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે. બોલો, આમાં આટલું જ સમજવાનું છે. નામ સ્મરણ, કથા કીર્તન અને ધર્મ પાળવો અને સાકાર પરમાત્માની ઉપાસના કરવી, આટલું કરવા માંડે. ઈશ્વર પ્રાપ્તિની આકાંક્ષા હૃદયમાં પડી હોય તો આટલું લઈ મંડો, મંડે પડો. કરવાનું છે, સમજ્યા પછી કરીશું, નહીં તો ફાયદો નથી, અને સમજ્યા વગરનું કરી કરીશું તોય પણ ફાયદો નથી. અને જેને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવે તો એનો જીવ ભગવાનના ધામને જરૂર પામે, ભગવાનનું. માટે એવા જે અમારા સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે, ભગવાન એમ કે છે. એક બીજી વાત કે સ્મરણનો મહિમા તો કંસ શિશુપાલ જેવા દૈત્યનો પણ મોક્ષ થવાથી પ્રસિદ્ધ છે. ભગવાનની સ્મૃતિ કંસ અને શિશુપાળનું પણ કલ્યાણ કરે તો ભગવત ભક્તનું કલ્યાણ કેમ ન કરે. કંસનું અને શિશુપાળ આદિકનો મોક્ષ થયો છે, અને વ્યાસ ભગવાને લખ્યું કે બધાએ ભગવાનમાં લીન થયા. તો પ્રશ્ન કર્યો તો પરીક્ષિતે કે એનું કલ્યાણ કેમ થયું? તો કહે છે કે એણે ભગવાનમાં અખંડ મન રાખ્યું હતું. કોઈ પ્રેમ વૃત્તિથી ઈશ્વરનું સતત ચિંતવન કરે એ ભક્ત છે, અને કોઈ વેર વૃત્તિથી ઈશ્વરનું સતત ચિંતવન કરે એ અભક્ત અને અસુર છે. પણ સતત ચિંતવન થાય છે એ જ મોક્ષનો હેતુ છે. ચાહે પ્રેમથી કરો યા વેરથી કરો, પણ સતત ચિંતન જો થયું તો એ ચિંતનના બળે કરીને તમે ઈશ્વર રૂપ થઈ જાઓ, એટલે તમારો મોક્ષ થઈ જાય. પછી માટે કહ્યું છે કે એન કેન પ્રકાર એણ કૃષ્ણે મન પ્રવેશ એ, ગમે તે પ્રકારે ભગવાનમાં મન પ્રવેશાવી દો. બસ ભગવાનમાં મનને લીન કરી નાખો, પ્રેમથી આવેરથી ભગવાનને પિતા માનીને ભજન કરો, માતા માનીને ભજન કરો, ભાઈ માનીને ભજન કરો, ગમે તે ભાવે. તમે માતા છો પિતા ગમે તમને ઠીક લાગે, પણ ભગવાનનું અખંડ મનન કરો, એમાં મન જોડી દો. શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મ ભાવના એ ઈશ્વરમાં મન જોડો, એના જેવું એક હેલું નથી. પ્રારંભમાં ઘણું કઠણ લાગે પણ પછી સહજ થઈ જાય. અંતિમ સ્થિતિ એ છે કે જીવ સ્વયં બ્રહ્મ છે અને એનામાં પરબ્રહ્મ સદાય ને માટે બેઠા છે. વાસ્તવિકતામાં ઈશ્વરમાં મન જોડવામાં બહુ મજા છે, અને બીજા બધા ભાવોથી જોડેલું મન અંતે ભાવ પલટતા કદાચ વિક્ષોભ પામે, પણ હું આત્મા છું એ વાત સત્ય છે. એ તો આત્મા છે, બ્રહ્મ છે, ભગવાનને રહેવાનું સ્થાન છે. એ પોતાના ઓરિજિનલ ભાવમાં આવીને ઈશ્વર ભક્તિ કરો, એમાં બહુ મજા છે, સીધું છે. એમ ભજન થવા માંડે તો સમજવું કે મોટા મોટું કામ થઈ ગયું, એક લાઈન બહુ ક્લિયર થઈ ગઈ. આવી રીતે સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથમાં શાસ્ત્રના સાર રૂપ સિદ્ધાંતોને ખેંચી અને કથા લખી છે. તો પ્રારંભ કરીએ, દોહરાથી પ્રારંભ થાય છે.
મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરો નખ શિખ સુધી નિરખતા આવે આનંદ પ્રથમ પ્રભુ પ્રકટને રાખું રુદિયામાં અંગો અંગ અવલોકિને અંતર રહું છાય. હરિસ્મૃતિ નામનો ગ્રંથ પહેલું જ વાક્ય સ્વામીએ લખ્યું મનોહર સુંદર મૂર્તિ, કારણ કે મૂર્તિ હારે જ જીવને જોડવા છે. મૂર્તિને બે વિશેષણ આપ્યા છે, મનોહર મનને હરનારી, અન મનને હરે છે માટે સુંદર છે એવી મૂર્તિ, અને કઈ સહજાનંદ સહેજે સહેજે આપે છે આનંદ રે, માટે કહીએ નામ સહજાનંદ રે, સહેજે સહેજે આનંદ રે. અને એ મૂર્તિ નખ શિખ સુધી નિરખતા, ભગવાનની મૂર્તિને નખથી શિખાના અગ્રભાગ સુધી નિરખો, એકાગ વૃત્તિથી એ મૂર્તિને તમે બરોબર નિરખો. નખ શિખ સુધી રખતા આવે આનંદયનું,
હવે તમને બધાને એક નમ્ર વિનંતી કે હરિસ્મૃતિ ગ્રંથની કથાનો પ્રારંભ થયો તો તમે બધા ભગવાનમાં મન જોડીને બેસજો, કારણ કે આમાં ભગવાનના ધ્યાન સિવાય કશું જ આવતું નથી આ ગ્રંથમાં. મારે કંઈક સમજાવવા માટે તમને આ જગતનો દાખલો લાવીને મૂકવો પડે એટલું જ જગત વચ્ચે આવશે, બાકી ભગવાનના ધ્યાન સિવાય કશું જ આવતું નથી. આમ તમને થોડી સંભળાવું હરિસ્મૃતિ.
પુરુષોત્તમ પરમ દયાલ નાથ નિરખ્યા છે,
પુરુષોત્તમ પરમ દયાલ નાથ નિરખ્યા છે,
પુરુષોત્તમ પરમ દયાલ નાથ નિરખ્યા છે,
પુરુષોત્તમ પરમ દયાલ.
ભક્તિ ધર્મ ના બાર નાથ નિરખ્યા છે,
શ્રી 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 ભક્તિ ધર્મ ના
ભક્તિ ધર્મ ના બાળનાથ નિરખ્યા છે,
સુખદાયી સહજાનંદ નાથ નિરખ્યા છે,
સુખદાયી સહજાનંદ નાથ નિરખ્યા છે,
સત્સંગીના સુખ કાંડ નાથ નિરખ્યા છે,
સત્સંગીના સુખ
સુખ કંદનાથ નિરખ્યા છે,
સત્સંગીના સુખ કંદનાથ નિરખ્યા છે,
અંગ અંગમાં અવિનાશ નાથ નિરખ્યા છે,
અંગ અંગમાં અવિનાશ નાથ નિરખ્યા છે,
અંગ અંગમાં અવિનાશ નાથ નિરખ્યા છે,
અંગ અંગમાં
હૈયે છે ઉલાસ નાથ નિરખ્યા છે,
તેણે હૈયે છે ઉલાસ નાથ નિરખ્યા છે,
પ્રથમ પેખીને બે પાવ નાથ નિરખ્યા છે,
પ્રથમ પેખીને બે પાવ નાથ નિરખ્યા છે,
આવે અંતરે ઉછાવ નાથ નિરખ્યા છે,
આવે અંતરે ઉછાવ નાથ નિરખ્યા છે,
આવે અંતરે આવે અંતરે ઉછાવ નાથ નિરખ્યા છે,
આવે અંતરે ઉછાવ નાથ નિરખ્યા છે,
અંબુજ અરુણ વર્ણ બે ચરણ નાથ નિરખ્યા છે,
અંબુજ અરુણ વર્ણ બે ચરણ નાથ નિરખ્યા છે,
અંબુજ અરણ વર્ણ બે ચરણ નાથ નિરખ્યા છે,
અંબુજ અરણ વર્ણ બે ચરણ નાથ નિરખ્યા છે,
હરિભક્ત ના ભય હરણ 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 નાથ નિરખ્યા છે,
તેમાં શોભે ચિન્ન સોળ નાથ નિરખ્યા છે, ચિન્ન સોળ નાથ નિરખ્યા છે,
એમાં શોભે ચિન્ન સોળ નાથ નિરખ્યા છે.
આવી રીતે આ ગ્રંથમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન આવે છે. માટે કથા દરમિયાન દરેક ભક્તો ભગવાનના સ્વરૂપમાં મન જોડીને બેસે. આજની કથાને અહીંયા આપણે વિરામ આપશું.